वेद बल भूप भलाई पितु आयस पाल ही दो बने भाइयो आज्ञांकित पिता ने अत्यारे राम आज्ञांकित पुत्र छे पण भरत जी थोड़ा विचलित थयेला छे। ભગવાને આજ્ઞા પિતાજીની આજ્ઞાનું પૂરેપૂરું પાલન કર્યું છે અને પાલન કરવા માટે તૈયાર છે, પણ ભરતજી પિતાજીની આજ્ઞાને માટે થોડોક હિચકિચાટ જેને કહેવાય કે પિતાજીની આજ્ઞાનું પાલન કરવું, જો આજ્ઞાનું ઉલ્લંઘન કરવા જાય છે તો ધર્મ પણ વિક્ષિપ્ત થાય છે, કુલ પરંપરા પણ વિક્ષિપ્ત થાય છે અને પુત્ર ધર્મ પણ વિક્ષિપ્ત થઈ રહ્યો છે। એટલે ભગવાન સ્વયં ભરતજીને સમજાવે છે પિતુ આજ્ઞા, પિતાની આજ્ઞા કેવી હોય અને એનું પાલન કેવી રીતે થઈ શકે, ભલે પ્રેમ છે, હઠ પણ છે, દુરાગ્રહ પણ છે, પણ સમાજની વચ્ચે બધી મર્યાદાઓ પણ સાચવવાની હોય છે। દરેક વ્યક્તિના પરિવારમાં સમસ્યા પણ આવે અને મર્યાદાઓ પણ સાથે હોય, એ બધી મર્યાદાઓને સાથે રાખીને સમસ્યાનો ઉકેલ શોધવાનો। અહીંયા ભગવાને કહ્યું જો ભરત કંઈ પણ ચિંતા કરવાની કે બીવાની સજ્જે જરૂર નથી, આપણે કદાચ ભૂલ કરીશું ને તો આપણે માથે બેઠા છે ભૂલ સુધારવા વાળા, એટલો સરસ ભાવ છે કે જે આપણે માથે કોણ છે, મુનિ મિથિલેશ આ બધા છે, અને એના માટે કેટલું કહ્યું, કેટલો સરસ ભાવ આપ્યો, ચાલે કુમગ કદાચ ખોટા રસ્તે ચડી ગયા છું ને તો પણ આપણને પાછા મારી લાવશે, અને એમની આજ્ઞા પ્રમાણે એ માર્ગે ગયા છે ને, અને અવળો માર્ગ હશે તો પણ પગમાં કાંટા નહીં વાગે, કાંકરા નહીં વાગે, છાલાય નહીં પડે, કેમ કે આપણી પાસે ગુરુ છે, માતા પિતા છે, આપણો સ્વામી ભગવાન પણ છે। નિશ્ચિંત થઈને જે આજ્ઞા કરી છે એનું પાલન કરવાનું જ છે, કદાચ ચલાવે કુમગ ખોટા રસ્તે જઈએ તો ખોટો રસ્તો ક્યાં છે, કુલ પરંપરામાં મોટાને રાજ એનું નામ છે કુમગ, તો ખોટે રસ્તે ચાલીશું ને પણ પિતાજીની આજ્ઞા છે ને શું નહીં થાય, પોતાને વનમાં જવાની પૂરેપૂરી તૈયારી છે ભગવાન, સત્તા નહીં, એટલે કદાચ ભરત અને એમ લાગે કે કુલ પરંપરા પ્રમાણે મોટા ભાઈને રાજ હોવું જોઈએ, પણ એ પરંપરા તૂટે છે, એ માર્ગ આપણો વિખાય છે, તો વાત સાચી છે, ભરતજીની માન્યતા પણ ખોટી નથી એમ ભગવાન કહેવા માંગે છે, પણ એ માન્યતાને થોડીક સુધારી લઈએ, ભલે માએ માંગ્યું અને ખોટો નિર્ણય હોય છતાં પણ કુમગ ચલત પગ પર હિ ન ખાલી, કુલધર્મ ત્યાં ગાડી વિક્ષિપ્ત થઈ રહ્યો છે, કુલધર્મ વિક્ષિપ્ત એટલે પરંપરા પ્રમાણે જે જ્યેષ્ઠ પુત્ર હોય રાજકુટુંબમાં એને સત્તા મળે, પણ એ નિયમ અહીંયા તૂટે છે, માટે ભગવાને કહ્યું ચલત કુમગ, ખોટો રસ્તો કેમ, કયો ખોટો રસ્તો છે, ભરતજીને ખોટો રસ્તો નથી, ભગવાનનો પણ ખોટો રસ્તો નથી, બંનેનો બંનેનો માર્ગ સાચો છે, પણ કદાચ શંકા થાય એટલા માટે ભગવાને કહી દીધું, કદાચ ભૂલ થાય તો પણ આપણું કશું થવાનું નથી. કેમ? બધા આપણે માથે છે, સુધારી લેનારા. સુધારવાનું ક્યાં છે? કે રામને વનવાસ, એ વનવાસ જ રહેવાનો છે. પણ ભરતજીને જે આગ્રહ છે, દુરાગ્રહ છે, એ મારે પાછા લઈ જવા છે, એ કુપથ છે. અને ભરતજીને પાછા વાળવાના છે એમાંથી. બસ માત્ર વાત એક જ છે કે કુલ પરંપરા તૂટે છે ને રામ વનમાં જાય છે, એ કુપથ છે, પણ છતાંય મારા પગમાં મને કાંટા નહીં વાગે, કાંકરા નહીં વાગે, અને 14 વર્ષ વનમાં ફરીશ ને તો પગમાં છાલાય નહીં પડે. ભગવાને પોતાનો પક્ષ એટલો બધો મજબૂત કરી દીધો. અને ભરતજીની જે ભક્તા શ્રદ્ધા અને ભક્તિ છે એને પણ દ્રઢ બનાવી. ભરત ગભરાઈશ નહીં, હું વનમાં જઈશ કુલ પરંપરાને વિરુદ્ધ, તો પણ મને પગમાં કશું જ થવાનું નથી. કેટલો સરસ ભાવ આપ્યો છે કે પિતાનું વચન પાળવાનું છે અને એ વચન તારે પણ પાળવાનું છે. કદાચ તારી ઈચ્છા પ્રમાણે, તારી મરજી પ્રમાણે કદાચ ભૂલ લાગતી હોય. ભરતજી તો ભૂલ સુધારવા આવ્યા છે, કઈ કઈ માની ભૂલ સુધારવા માટે, પણ ના. બહુ સરસ વાત કરી, સત્ય સમ ધર્મ ન દૂજા. સત્ય જેવો બીજો કોઈ ધર્મ નથી. એટલા માટે આપણે કદાચ માણસને એમ થાય પોતાની સમજણ પ્રમાણે કે આ નિર્ણય ખોટો છે, પોતે સમજ, પણ બીજા બધાને એમ લાગતું કે ના નિર્ણય સાચો છે. તો ભરત, કદાચ તારી માન્યતા પ્રમાણે આ નિર્ણય તને ન સમજાતો ને ખોટો લાગતો હોય તો પણ એને કુપથ માની લે, પણ પિતાજીની માથે પિતાજીની માતાની આજ્ઞા છે ને, બસ આપણને કશું થવાનું નથી, આપણે સુરક્ષિત છીએ. કેમ? અમે મનસ્વી તો નથી, મનસ્વી તાથી તો વેચી નથી લીધું ને. વનમાં જાય ને તારે રાજસત્તા ભોગવાની, મનસ્વી નથી. માતા પિતાની આજ્ઞા છે અને આ કરવાનું છે. ધારો કે આપણે ત્યાં જ અવસર લઈને બેઠા હોય અને આગલે દિવસે કહેવામાં આવે કાલે સવારે નથી કરવાનું, તો એ કંકોત્રીઓ લખાઈ ગઈ છે, બધા આવાય નીકળી ગયા છે, બધી તૈયારીઓ છે ને, આમ કેમ? ભગવાનના રાજ્યાભિષેકની બધી જ તૈયારીઓ હતી, સંપૂર્ણ તૈયારી, અને છતાંય અવસરને રોકી દેવામાં આવ્યો. બોલો, આપણે ત્યાં હોય તો કેટલો ખળભળાટ મચી જાય. અયોધ્યામાં ખળભળાટ તો મચ્યો જ ને, પણ ભગવાનને જે નિર્ણય જોઈતો હતો, જે થવાનું હતું એ પ્રમાણે નક્કી હતું. આગલી રાતે તો વશિષ્ઠજી મહારાજને મોકલ્યા, જાઓ કહો આ પ્રમાણે નિયમો પાળજો, આ પ્રમાણે વ્રત રાખજો, આ પ્રમાણે ઉપવાસ કરજો, રાજ્યાભિષેક છે કાલે એટલે આ પ્રમાણે કરવાનું છે. આટલી બધી તૈયારીઓ હતી અને એકદમ સવારમાં જ એક રાતમાં નિર્ણય બદલાઈ ગયો. અવસર લઈને બેઠા હોય ને કોઈના ઘરમાં કઈક અજુગતું થઈ ગયું, કોઈનું મૃત્યુ થયું, અવસર બંધ છે. કેમ? આવી ઘટના ઘટી. તો એ આખી પરિસ્થિતિને અહીંયા આગાડી ભગવાને એ ચિત્ર આખું મૂકી દીધું. એ કુપથ છે, નિર્ણય બદલાય અને જવું પડે તો કઈ વાંધો નહીં, અને એ નિર્ણય અવસર બંધ રાખવાનો નિર્ણય કોને લીધો હોય? ઘરના વડીલો એ લીધો હોય. એ આ છે, એટલે આપણે આ પ્રસંગ અહીંયા ગાડી બંધ રાખો. તો આ પ્રસંગ, આ જે પરિસ્થિતિ સર્જી એ તો માતા પિતાની મરજી પ્રમાણે થઈ છે, અને પરિવારની અંદર માતા પિતા સર્વોપરી છે. એટલે કહ્યું, ચલાય મુક્ત કોમગ પગ પરહીન ખાલે ગુરુ પિતુ માતુ સ્વામી. એ જે શિખામણ આપે અને એ જે કઈ આજ્ઞા આપે, એ આજ્ઞા માટે કશું વિચારવાનું હોય જ નહીં. આપણા આચાર્યોએ એના માટે કહ્યું કે આજ્ઞા ગુરુનામ અવિચારણીય. ઘરના વડીલોની જે કોઈ આજ્ઞા હોય એમાં કશો વિચાર કરવાનો જ નહીં. અત્યાર તો પેઢી સુધરેલી છે, મા બાપને કે તમે અમને સાંભળો અને અમે કહીએ પ્રમાણે ચાલો, કેમ કે અમે તમારા કરતા વધારે સારું ભણેલા છે, એટલે નિર્ણય અમે તમારા કરતા સારો લઈ શકીશું અને અમારા નિર્ણયને તમે માનો. પણ ભગવાન આજ્ઞાંકિત એક સંતાન પુત્ર તરીકે કહ્યું, કઈ વાંધો નહીં, આંધળ્યું કરો. ચલત કુમગ, માતા પિતાની આજ્ઞા પ્રમાણે કદાચ ખોટો નિર્ણય હોય તો પણ આપણને કશું થવાનું નથી. કો નિર્ણય ખોટો લેવાયો કઈ કઈ વડે, અને મારા દશરથજી એને મોર મારી દીધી રાજા તરીકે, રાષ્ટ્રપતિ તરીકે, પછી તો કાયદો થઈ ગયો અને એનો અમલ થવો જ જોઈએ. ભગવાને અમલ કર્યો છે અને 14 વર્ષના વનવાસથી ભગવાનને સુયશ મળ્યો છે. રામ રાજ્ય માટે જે કંઈ બનવું જોઈએ, હંમેશા સત્તાના સિંહાસન ઉપર બેસતા પહેલા ગરીબોની ઝૂંપડીએ ઝૂંપડી જે ફરે છે, વનના ઋષિઓને જે ફરે, જ્યાં જે જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું સમાધાન કરીને, હલ કરીને પછી રાજ સિંહાસન પર બેસે ને તો જ રામ રાજ્ય બની શકે. તો સુયશ મળ્યો છે પિતાજીની આજ્ઞાનું પાલન કરવા બદલ. ભરતજીના ત્યાગને, ભરતજીના પ્રેમની પણ કિંમત થઈ, ત્યાગની કિંમત થઈ, અને ભગવાનના વનવાસની કિંમત થઈ, એનાથી રામરાજ્ય સ્થપાયું છે. તો આ બધી બાબતોને લક્ષ્યમાં રાખીને ભગવાને પોતાના મુખેથી બોલ્યા છે, ચલત કુમગ પગ પરહીન ખાલે. કેમ? આજ્ઞા અને મરજી માતા પિતાની છે ને, એ આખી ધારા પ્રમાણે અહીંયા ગાડી કહ્યું કે અસ વિચારી સબ સોચ. બસ આમ વિચારીને, બધા તર્ક વિતર્ક અને ચિંતા છોડી દઈને, કે હું લેવા આવ્યો છું વનમાંથી પાછા અને ભગવાન નથી આવતા, પણ જે આગળ કહ્યું એ પ્રમાણે વિચાર કરીને બસ વચનબદ્ધ થા, માતા પિતાનું આજ્ઞાનું પાલન કરીને જા અવધ. અવધિ પૂરી કરીને 14 વર્ષનો સમયનો ગાળો છે, ત્યાં સુધી ભરત આ છેલ્લે બોલ્યા છે, જા જાઉં અવધ. અવધિ ફરી અને અયોધ્યાનું પાલન કરવાનું છે. સત્તા નથી ભોગવવાની, સત્તા ભોગવનારા તો ઘણા પડ્યા છે, જેને પાલન કરતા નથી આવડતું. આ છે ભગવાનની નૈતિકતા અને આ છે ભગવત ચરિત્ર.